તારીખ 3/10/1985 શ્રી નિર્ભયાન દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 8, પાના નંબર 4. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
અત્યંત આવશ્યક મનુષ્યતાની અંદર જરૂરી વસ્તુ છે. જ્ઞાનીઓ તો ઘણી વાર એ રીતે લે કે ઓછું સમજાય, ઓછું યાદ રહે, એનો બહુ વાંધો નથી, એ સમજાઈ જશે. તમે જો તારી સૌ પ્રાપ્તિની ભાવના હશે અને એ ભાવના તીવ્ર થઈ જશે તો તમે નથી સમજાતું એ સમજાઈ જશે, અને ખરેખર ત્યારે જ સમજાશે કે મારી ભાવનાને સફળ થવાનું કઈ રીતે બનવા યોગ્ય છે, અને મારી ભાવના વિફળ થવાના કારણો રૂપ પરિણામ જે મારામાં જ છે એ પણ એને સમજાશે. બુદ્ધિનો વિષય ભૂલાવવામાં નાખાયો હશે, પણ ભાવનાનો વિષય ભૂલાવવામાં નાખાયો નથી. બુદ્ધિના વિષયમાં તો એને એમ થાય કે બરાબર ગુરુ કહે છે, શાસ્ત્ર કહે છે, એવું જ આત્માનું અસ્થિથી સ્વરૂપ સમજાય છે. આત્માનું સ્વરૂપ અસ્થિથી સમજાય છે એને બતાવે છે, પણ પોતામાં જે નાસ્તિ ઊભી છે એ એને સમજાતી ન હોય. તે એક બાજુ એવી લગાવે સમજવામાં, ત્યારે પોતાના જ પરિણમનમાં એનો ઉપયોગ ન લાગે, અને પોતાના પરિણમનમાં પોતાને આગળ વધવા માટે જે બાધક અને અવરોધક કારણો ભાવ છે પોતાના, એને ખ્યાલમાં ન રહે, સમજાય નહીં. આનું શું કારણ? આનું કારણ આ છે, એની ભાવના જે પ્રકારે હોવી જોઈએ તે પ્રકારે એને ભાવના નથી. આ કારણ છે. અથવા બુદ્ધિ એવી હોય ઉઘાડરૂપ કે શાસ્ત્રની અનેક વિવિક્ષાઓ સુગમતાથી સમજે, અને છતાં એ સમજણ અનુસાર જે કાર્યમાં કાર્ય પ્રાપ્ત થવામાં જે વિકાસ થવો જોઈએ એવો વિકાસ ન થાય. આવું બની જાય, તારો શું છે કે ભાવના ની ખામી. બેનશ્રીના વચનામૃત ગ્રંથ વાંચીએ છીએ ત્યારે આ વિષય વધારે ચાલમાં. વર્ષો પહેલા જયારે બહેનોને શાસ્ત્ર સભામાં જયારે પ્રવચન કરતા છે, ઘણા પ્રસ્તુતો સ્વાસ્થ્યની હિસાબે પ્રવચનો બન્યા. હવે તો થોડી ચર્ચા ચાલે છે, પ્રવચન રૂપે કાંઈ નથી ચાલતું. પહેલા તો રીતસર એક શાસ્ત્ર શરૂ કર્યું હોય સ્વાધ્યાયમાં, ગુરુદેવજન પ્રવચન આમ પૂર્વ આપે છે એની આપતા છે. પણ એ બધા પ્રવચનોમાં એમને ભાવનાનો વિષય અનેક વાર એટલા માટે બોધેલો દેખાય છે કે મનુષ્યને એની આવશ્યકતા ઘણી છે, અત્યંત આવશ્યક છે. અને એ મુમુક્ષુતાથી પર, મુમુક્ષુતાથી ઉપરના સ્તરમાં, ઉપરની કક્ષામાં પોતે પોતાના નિર્મળ જ્ઞાનથી જોઈ શકે છે કે મુમુક્ષુને મુખ્ય જરૂરત છે એની છે. અથવા એવી એવો કયો એક ભાવ મુમુક્ષુને હોય પરિણામમાં, તો તે મુમુક્ષુને પછી એમ કહી શકાય કે હવે સબ સલામત છે. એવો કયો એક ભાવ હોય કે જે ભાવના સદભાવમાં મુમુક્ષુની પછી મુમુક્ષુતા સલામત છે, એટલું જ નહીં, એ મુમુક્ષુતા આગળ વધીને ધર્મને અંગીકાર કરશે, ધર્મને પ્રાપ્ત કરશે. એવી કોઈ એવી ખાસ વાત ખરી હોય, ખરી છે, ખરી કે હા છે, તે ભાવના સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના છે, એ ભાવના એના પ્રયોજનને ભૂલવા દેતી નથી, પ્રયોજનથી એ છૂટી શકતો નથી. અને તેથી એની પોતાના પરિણામમાં ઘણી જાગૃતિ, વિશેષ જાગૃતિ રહે ત્યારે એ જીવને નુકસાન થવાનું કોઈ કારણ નથી. પછી એવી પરિસ્થિતિનું મૂળ કારણ ભાવના છે. તેથી અહીંયા એ વાત એવી છે કે મુમુક્ષુતાની ભૂમિકામાં ભાવનાનું પડખું મુખ્ય છે. સ્વાનુભવ વિભૂષણ બહેનશ્રી વચનામૃત 8:21 કહે છે કે ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના, એટલે કે રાગદ્વેષમાંથી નહીં ઉગેલી ભાવના, એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફરે છૂટકો. યથાર્થ ભાવના એવો શબ્દ લીધો છે. ભાવના તો જીવને કલ્યાણ કરવાની અનેક વાર થઈ છે, અને તેથી તેને દુનિયાદારીની પ્રવૃત્તિના ક્ષેત્રમાંથી ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરી છે અનેક વાર, પણ યથાર્થ ભાવનાને કાં કોઈ એમાં રાગનું કારણ અને કાં કોઈ એમાં દ્વેષનું કારણ, આવું કોઈને કોઈ કારણ થયું હોય છે. વિશેષતા છે કે ભાવના થાય એમાં હજી વિતરાગતા ઉત્પન્ન નથી થઈ ત્યાં સુધી રાગ ઉત્પન્ન થાય છે, પણ એનું લક્ષ્ય રાગ ઉપર નથી, રાગ વધારવાનું લક્ષ્ય નથી, અને એ રાગ એને સારો લાગે છે એમ નથી. આ એક જુદી લાઈન એવી છે કે રાગ થાય છતાં રાગ સારો લાગે એ આ માર્ગ નથી, એ આ લાઈન નથી. જગતમાં અનેક પ્રકારના રાગ થાય છે ત્યારે જીવને મિથ્યાત્વ સાથે ને સાથે થઈ જાય છે. એનું આ કારણ છે કે એને કોઈ કલ્પેલો સારો કલ્પેલો રાગ એને સારો લાગે છે, અને ખરાબ કરતેલા પરિણામ એને ખરાબ લાગે છે. જે ખરાબ લાગે છે એ બતાવે છે કે એની વિરુદ્ધના એને સારા લાગવાના છે. જેમ કે કોઈ નિંદા કરે છે, નિંદા કરે છે ત્યારે જીવને ગમતું નથી, અણગમો થાય છે. એ અણગમાના પરિણામે એમ બતાવે છે કે એને પ્રશંસા છે એ ગમે છે. અથવા આપણે સામાન્ય રીતે લઈએ કે વેપારી ધંધાદારીમાં ત્યાં કઈ નોકરિયાતની જેમ નથી કે મહિનો થાય એટલે ફિક્સ આવક થવાની. એ મહિનો થયો 1200 રૂપિયાનો પગાર છે અને 1200 મળી જ જવાનો. ત્યાં તો ઓછા પણ આવે, વધારે પણ આવે. જ્યારે વધારે આવે ત્યારે અંદરમાં હર્ષ થાય છે. હવે અંદરમાં હર્ષ થાય એનું કારણ શું કે એને એમ માન્યું છે કે આ મને મળ્યું, મને મળ્યાનો એને હર્ષ છે. અને એ જે હર્ષના ભોગવટાના પરિણામ છે એને ઠીક લાગે છે. ત્યાં મિથ્યા થતી ત્યાં મિથ્યા થતી એ જે એને ભીનું હરખ થયો એ હરખ થયો એ ભીમા પાછા એને રૂચ્યો એને ભીમો એને ઠીક લાગ્યું. જ્ઞાનીને હર્ષ થાય પણ એનો ગમો ન હોય, શોક થાય એનો અણગમો એનો અણગમો ન હોય, એટલો ફેર છે. હવે એમ કેમ છે કે એની ભાવના એના પ્રત્યેની નથી, માટે એ અસ્થિરતાનું કારણ બને છે. એની ભાવના તો સ્વરૂપની ભાવના છે, આત્મ સ્વરૂપની ભાવના છે. એનું લક્ષ જ્ઞાનમય વસ્તુ ઉપર એનું લક્ષ, એટલે જ્ઞાનમય વસ્તુને એની સાથે જોડાયેલું જે જ્ઞાન એ જ્ઞાનની મુખ્યતામાં જ્ઞાની વર્તે છે. એ અલ્પ હર્ષોકના રાગાંશની સાથે વર્તતા નથી, પરિણમતા નથી. આટલો ફેર છે બે વર્ષ. એને મિથ્યાત્વ ન થાય, હર્ષોક અલ્પપણે થાય તો મિથ્યાત્વ ન થાય. તો એ તો વાત થઈ જ્ઞાનીની. અહીંયા ચૈતન્ય અહીંયા મુમુક્ષુની વાત જ્યારે લેવી છે ત્યારે એમ કહે છે કે ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના છે. કોને પરિણમેલી છે કે ચૈતન્યને પરિણમેલી છે. એટલે રાગ ઉત્પન્ન થાય છે એની સામે જોતો નથી, એની મુખ્યતા આવતો નથી. એ ચૈતન્ય બાજુ જવા માટે ચૈતન્યમાંથી ઉપજેલી ભાવના, પરિણમેલી ભાવના અને ચૈતન્ય પરિણમેલી ભાવના, એટલે હું રાગવાળા એમ નથી લેતા, રાગ રહિત ચૈતન્ય એકનું ચૈતન્ય એમાંથી પરિણમેલી ભાવના આધાર એનો લઈએ. રાગ દ્વેષનો કોઈ આધાર નહીં, આના કરતા આગળ વધી જાઓ એવો રાગ નહીં, એ મારા કરતા આગળ વધી જશે એનો દ્વેષ નહીં, અને એને કારણે કોઈ કાર્ય કરવાનું બીજા ઉપરની દ્રષ્ટિ નહીં જાય ને. એટલે તમામ જે લોક દ્રષ્ટિ છે એ તો છૂટી ગઈ છે આ ભાવનાવાળાની. લોક દ્રષ્ટિ ઉપર એની ભાવના નથી, એની ભાવના ચૈતન્ય ઉપર છે. એક વખત એ વિષય લીધો હતો કે આત્મા છે પરિપૂર્ણ વિકરાગ સ્વરૂપ છે, એનું જે જ્ઞાનાદિ સામર્થ્ય છે અનંત છે. એવું સામર્થ જેને ભાષું પોતાનું એને મહિમા આવે ત્યારે રાગ હારો સાથે સાથે ઉત્પન્ન થઈ જાય. મુમુક્ષુ છે એટલે પોતાનું જેમ ભાવનામાં રાગ છે મહિમામાં પણ રાગ છે, છતાં એમાં રાગની મુખ્યતા નથી પણ જ્ઞાનની મુખ્યતા છે. જ્ઞાનમાં જે સ્વરૂપ ભાષું છે એને લઈને જે પુરુષાર્થનો પ્રકાર ઊભો થયો એને ત્યાં મહિમા અથવા ઉત્સાહ કહેવો છે. સાથે સાથે વર્તતો રાગ મહિમારૂપ રાગ એની મુખ્યતા કરીને એને મહિમાવાળું પરિણામ નથી બતાવવું. એ બહુ અપૂર્વ મહિમા આવ્યો તો અપૂર્વ મહિમા એવો એમાં બાહ્ય દ્રષ્ટિ જીવ રાગને જ પકડે છે કે જેને ઘણો રાગ વધી ગયો એમ નથી. જ્ઞાન અને પુરુષાર્થનું જે પરિણમન છે એની મુખ્યતા છે ત્યાં છે. રાગ ઉપર તો નજર પણ નથી, તેથી રાગ નહીં વધે. એ જીવ સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપને સમીપ જશે ત્યારે પુરુષાર્થ વધશે, પણ રાગ નહીં વધે. રાગ તો તૂટી જશે ને વિતરાગ ભાવ રૂપ સમીપ દર્શન પ્રગટ થશે. જો મહિમામાં રાગની મુખ્યતા હોય તો મહિમા વધી જતા રાગ વધી જવો જોઈએ, પણ અહીંયા એવું નથી થતું. અહીંયા તો ઉતાનો રાગ તૂટી જાય છે. આવો પ્રકાર જુદો છે. મોક્ષના માર્ગમાં જનાર જીવને રાગનું બંધન તૂટે કે રાગનું બંધન વધે આ વિચારવા જેવું. જો મોક્ષના માર્ગમાં જાય છે, જો બંધન વધે તો મોક્ષનો માર્ગ છે એનો. રાગ બંધન વધે તો મોક્ષ માર્ગમાં જાય છે એ વાત કેમ થાય નથી? એ વાત અનુકૂળ નથી મોક્ષ માર્ગમાં. એ તો બંધ માર્ગમાં બંધની વૃદ્ધિ થાય, અને મોક્ષ માર્ગમાં તો બંધની વૃદ્ધિ ન થાય પણ બંધનો અભાવ થાય એમ થવું જોઈએ. એટલે અહીંયા લે છે કે કોઈ પણ પ્રકારના રાગ દ્વેષમાંથી ઉગેલી ભાવના નથી. ચાલો એ મંદિરની અંદર આપણને સ્વાધ્યાય કરવા નથી દેતા, આપણે બીજું મંદિર બાંધો આપણા માટે. ત્યાં આપણે મંદિરમાં જે કોઈ છે એ લોકોની સાથે મેળ નથી થતો. આપણે મંદિર એક બીજું બનાવો, શેમાંથી બનાવ્યું? રાગદ્વેષમાંથી બનાવ્યું. શેમાંથી
બનાવ્યું?
આત્માની ભાવનામાંથી બનાવ્યું છે મંદિર કે નહીં? બને છે ને જુદા જુદા વિચાર પેદો થાય ત્યારે એમ થાય કે કાંઈ નહીં, આપણે કાંઈ ઘર્ષણમાં આવવું, એના કરતાં આપણે બીજું મંદિર એમાંથી કર્યું. વાત ભાવનામાંથી કર્યું છે કે રાગદ્વેષમાંથી કર્યું? તારે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં તમે આધાર કાંઈ રાગદ્વેષનો તો નથી તપાસી લેજે, તો એ ભાવના યથાર્થ નથી ને એ ભાવના નહીં ફળે. અહીંયા તો કહે છે કે એવી યથાર્થ ભાવના હોય એટલે જેનો સંબંધ સીધો ચૈતન્ય સાથે હોય, એવી યથાર્થ ભાવના હોય તો એ ભાવના ફળે શીખો, એ ભાવના ન ફળે એવું કરી બને. એ ભાવના ફળે ફળે ને ફળે છે એમ કેમ? આ એક સત્ય છે, એવું નક્કર સત્ય છે કે આમાં ફેરફાર નથી થતો. જે જીવને અંતરમાંથી ચૈતન્યમાંથી ચૈતન્ય પ્રાપ્તિની ભાવના થઈ અને એને ચૈતન્ય પ્રાપ્તિ એટલે સ્વાનુભવ ન થાય અને જન્મ મરણ ન મટે એના, એવું કોઈ દિવસ કરે બને જ નહીં. કોઈ દિવસ ભલે ગમે તે જગતની અંદર પરિસ્થિતિ ઊભી થઈ હોય કે થાય, પણ આ ભાવનાવાળાને કોઈ રોકી શકતું નથી જગતમાં. અથવા એનું કદી બનતું નથી. કોઈ એવો તર્ક કરે કે પણ પૂર્વકર્મ એવા હોય તો એ પૂર્વકર્મ બધા ફરી જાય. જ્યાં અંદરમાંથી ભાવના થઈ એટલે સત્તામાં રહેલા કર્મોમાં ફેરફાર થાય. આવો ભાવના સાથે સંબંધ છે, એ ભાવના ફળે છૂટકો. જો ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આ બહુ જ એકદમ જોરદાર વાત કરી છે કે આવી ચૈતન્યમાંથી ઉભેલી ભાવના, એ ભાવના ન ફળે એ વાત અમને અશક્ય દેખાય છે. એટલી અશક્ય દેખાય છે કે 14 બ્રહ્માંડ શૂન્યમાં આવી જાય એ વાત જેમ અશક્ય છે. 14 બ્રહ્માંડ એટલું જબરદસ્ત છે કે આખો લોક આવી ગયો, બધા સ્વર્ગ આવી ગયા, વચ્ચેનો મધ્યલોક આવી ગયો અને નીચેના નરકો આવી ગયા સાથે. એ બધાનો શૂન્ય થઈ જાય, અભાવ થઈ જાય, કોઈ બી બને અનાદિ અનંત થઈ જાય. જો ભાવના વિફળ જાય તો આ બધાને શૂન્ય થવું પડશે. ભાવના તો એનાથી બળવાન છે. ચૌદ બ્રહ્માંડના અસ્તિત્વથી ભાવના બળવાન છે. આવી વાત એમને ભાવના વિશે લીધી છે, બહુ જોરદાર આપેલી વાત છે. પરમ સત્ય થાય છે, અંદરથી કલ્પના કરી છે એમ નથી, એકદમ સત્યને અહીંયા સ્થાપિત થઈ છે. ભાવના એટલે એમાં રાગાંશ છે ખરો, પણ રાગાંશ છે એની નિશ્ચિતતા નથી. એને જે સ્વરૂપ પ્રાપ્તિ કરવાનો જે ભાવ છે, પ્રાપ્તિનો જે ભાવ છે, આ જોઈએ ને બીજું ન જોઈએ એવી જે જરૂરિયાત જે અસાધારણ રીતે ઉભી છે, અને એમાં તેની તીવ્રતા આવી છે, ત્યારે એ ન મળે, જોઈએ તે ન મળે, એ અહીંયા નથી બનતું એમ કે જોતી છે એમ કે જે તમારા ભાગ્યમાં તો કઈ આમ બધું છે, તમે આમ કરશો ને આમ કરશો ને આમ કરશો, એના ભાગ્યમાં આત્મપ્રાપ્તિનું ન લીધું હોય તો એ પ્રશ્ન અહીંયા નથી. અહીંયા એ પ્રશ્ન જ નથી. ભાગ્ય ભાગ્યનો અહીંયા પ્રશ્ન, એ બધા ભાગ્યના પરમાણુ અથવા ભાગ્યના જે આગળ પાછળના છે એ બધા નિભાવ ભાવો સાથેના સંબંધવાળા બધા સિદ્ધાંતો છે, કે જેને વિભાવ ભાવ સાથે સંબંધો છે. અહીંયા તો સ્વભાવ ભાવ સાથે ને સંબંધની વાત છે, એટલે જ્યોતિષની મર્યાદામાં આ વિષય નથી. જ્યોતિષની મર્યાદામાં કયો વિષય છે? કે જે જીવોએ જીવે પહેલા જે વિભાવ ભાવો કર્યા છે તેના શું શું ફળ હવે આવવાના છે, એ બધા ફળનું જે વિધાન છે એને એનું ફળાધીશ કહે છે. ફળાધીશ કહે છે કે જ્યોતિષની ભાષા, પણ એ વિભાવ ભાવ સાથે સંબંધ ધરાવે છે. આ ફળ તો સ્વભાવ ભાવ સાથે સંબંધ ધરાવે છે, એ ગણિતનો વિષય નથી. જ્યોતિષના ગણિતની મર્યાદામાં આ વિષય નથી આવતો, એ મર્યાદાથી બહાર રહેતા આવે છે. એવું એને ભાગ્ય સાથે પણ સંબંધ નથી, એને સીધો સંબંધ ભાવના અને પુરુષાર્થ સાથે. જેટલી ભાવના એના પ્રમાણમાં જીવનો એનો પુરુષાર્થ, અને એના પ્રમાણમાં એની સારી સિદ્ધિ થાય થાય ને થાય જ, ન થાય એનો પ્રશ્ન થાય. પુરુષાર્થ અને ભાવના ઉગ્ર હોય તો સમય થોડો લાગે, ઉગ્રતા ઓછી હોય તો થોડો સમય વધારે લાગે, પણ ન થાય એ પ્રશ્ન રહેતો નથી. એટલી વાત જો ન ફળે તો ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. કાં તો ચૌદ બ્રહ્માંડનો નાશ થાય, કાં તો આત્મદ્રવ્યનો નાશ થાય. આત્મદ્રવ્યનો નાશ થાય એવું કોઈ દિવસ બને નહીં, ને ચૌદ બ્રહ્માંડનો નાશ થાય એવું પણ કોઈ દિવસ બને નહીં, પરંતુ એમ બને જ નહીં. ચૈતન્ય પરિણામ સાથે કુદરત બંધાય એ જીવ સ્વતંત્ર અને પરમાણુ સ્વતંત્ર બંને સ્વતંત્ર, છતાં જીવના ચૈતન્યના પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. કુદરતનો તો એવો જ નિમિત્ત નૈમિત સંબંધ છે જીવ અને જીવ વચ્ચેના, કે જીવ જેવા પરિણામ કરે એવું એવી સામે કુદરતી રચના થાય છે પરમાત્મા. જેમ કે દેવલોકમાંથી જીવ જ્ઞાની ખાણમાં ઉપજે છે, મોટી એટલાનું મોટી થાય છે, મોટીનો જીવ થાય છે, મોટી કરવા જેવી એને રુચિ કરી છે, જે એને જોઈએ છે ત્યાં એ ઉપજે છે. મગનું મચ્છું થાય છે, તીવ્ર રુચિ છે ત્યાં એને આયુષ બાંધે છે, ત્યાં ઉપજે છે. જેવી મતિ એવી જતી આ કુદરતી કોઈ કોઈને આધીન નથી, પણ આ કુદરતી નિમિત્ત નૈમિત સંબંધ છે એ પણ આનાથી અનંત છે. એવા પોતાના ગુણધર્મો પર પદાર્થના સાપેક્ષ એવા પોતાના ગુણધર્મો જળ અને ચૈતન્ય બંને માટે આના તેથી જીવના પરિણામ સાથે ચૈતન્યના પરિણામ સાથે ખૂબ જ બંધાયેલું છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે, આ પણ વસ્તુ સ્વભાવ છે, પોતાનો સ્વભાવ છે, કોઈ કોઈને આધીન નથી, પણ આ વસ્તુનો સ્વભાવ છે. જેમ કે જીવનું જ્ઞાન હોય તેની સામે જ્ઞાન થાય, જ્ઞાનને આધીન જ્ઞાન નથી, પણ એવો જ વસ્તુનો સ્વભાવ છે. એવી રીતે આ અનંતા તીર્થંકરો એ પહેલી વાત છે. ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા એમને આ વાત ભાવનાને સ્થાપેલી છે. અત્યારે એક જ તીર્થંકર પોતાને સુંદર ભગવાનની માની યાદ છે, અત્યારે તો એક નથી, પણ અંદરથી અંદર આત્મામાંથી આ વાત કાઢે છે. કરોડના સ્વભાવને સ્પર્શીને આ વાત કરે છે, અનંત તીર્થંકરો એ આ વાત કહે છે, અને ભવિષ્યના અનંત તીર્થંકરો આ જ વાત કહેશે. ત્રણેય કાળના તીર્થંકરોની આ વાત આ અનંત તીર્થંકરો એ કહેલી લીધું એટલે ભૂતકાળના એવા, પણ અનંત તીર્થંકરોની આ જ વાત છે, ભવિષ્યના પણ આ જ વાત છે, અને ભૂતકાળનાની પણ આ જ વાત છે. એક પણ તીર્થંકર વર્તમાનમાં નહીં હોવા છતાં અનંતા તીર્થંકરોની સાક્ષી મૂકે છે. પોતાના આત્મામાંથી ઉગેલી વાત અફર છે, એમાં પોતાનો સર્વજ્ઞ સ્વભાવ આત્મા તો સાક્ષી છે, પણ પરગ્રહમાં અનંત તીર્થંકરો પણ એના સાક્ષી છે. આવી વાત એમનાથી 25માની વાતમાં લોકોને રાડ કરે છે, આનંદ છે, અંધારું બહુ છે કહેવાતા જૈન સંપ્રદાયોમાં તીર્થંકરો કેટલા હોય ક્યાં હોય ક્યાં ક્યાં કેટલા થાય કાંઈ ખબર નથી. આ અન્યમતીઓ છે, જેમ અન્યમતીઓને જૈનના તીર્થંકરોની ખબર નથી, એવું કહેવાતા જૈનોને પણ જૈન તીર્થંકરોની ખબર નથી. આવી આવી પરિસ્થિતિ છે અત્યારે, ખબર નથી મહાવીજય ક્યાં આવ્યું, ત્યાં કેટલા થાય. અરે આ જે ભરતમાં 24 થાય છે એવું બીજું ભરત છે, અહીંયા 24 થાય છે, નિર્વતમાં 24 થાય છે, જે રોજ જે ભરત બધે થાય કેટલા થાય કે અનંત અનંત 24 થાય, અનંત અનંત 24 થાય, 24ના કાળમાં 25માં ન થાય, પણ 24માં ન થાય એવી વાત નથી. 24માં તો અનંત 24 થાય. નાનું પુસ્તક આપણે તૈયાર થાય છે, નાનું પુસ્તક તૈયાર થાય છે તીર્થંકરોનો વિષય લીધો, ક્યાં ક્યાં કેટલા થાય છે આપણાનો વિવાદ છે, શાસ્ત્રોનો દાખલો મહાશાસ્ત્રોનો આધાર થઈ શાસ્ત્રોના સવળના ઉપરોક્ત વચનામૃતમાં યથાર્થ ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. વચ્ચે બીજી લીટી લીધી ને યથાર્થ ભાવના, આ વચનામૃતમાં યથાર્થ ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે કે આ ભાવના રાગ દ્વેષમાંથી ઉભેલી નથી. અર્થાત આવી ભાવના વાળો જીવ રાગ રાગ ઉપર નથી, મુખ્યતા ચૈતન્ય ઉપર છે. ચૈતન્ય ભાવના છે, ચૈતન્ય પ્રાપ્તિની ભાવના છે, એટલે એની મુખ્યતા છે. જીવના પરિણામનો દોર જીવ કોને મુખ્યતા આપે છે એના ઉપર છે. જીવના પરિણામનો દોર ક્યાં છે, કઈ બાજુ પરિણામ ખેંચાય ને વિશે, એ જેને મુખ્યતા આપે છે એને ઉંમરમાં વૃદ્ધ ઉંમરે પહોંચે અને એના પરિવારમાં જે એના બે ચાર દીકરાઓ હોય એ એનો કારોબાર સંભાળી લે ત્યારે એને કંઈ સંભાળવાનું રહેતું. જે કારોબાર સંભાળતા હોય છે એની કેપેસિટી આના કરતા સંભાળ થતા હોય એ વિચાર છે. આપણે તો કઈ મહેનત કરવાની હોય જે કઈ પાછી ઉંમર છે એમાં થોડું ઘણું આત્માનું કલ્યાણ થાય, એનું કંઈ ધર્મ થાય, એનું કામ કરી શકે એવો વિચાર પણ બાપાજી ધંધો બહુ સારો ચાલે, આપણે અમને સંપૂર્ણ એના કરતા તો અનેક ગણું મેં વધારી દીધું છે. હવે આપણે આપણી મિલકતો ઉઠાવશું, તમારે તો બહુ સારો મુખ્યતા એમાંથી સમજો શીખ્યો ધંધાની પ્રવૃત્તિ સ્થિતિ, પણ જે લાભ થયો અથવા જે મુખ્યતા હતી એ થયું એટલે એનો રસ આગા વગેરે એને ભલે એને કાંઈ લેવા દેવાનો. છોકરાઓ એને આમ ફાર્કતી કરી દીધી હોય જો બાપુજી આ તમારા બે પાંચ પછી વચ્ચે પાંચ લાખ છે તમારે તો આમ કાંઈ જરૂર નથી, પણ છતાં આ પાંચ પછી લાખ તમારા જુદા રાખશે, પણ છતાં ઓલાને બધા તો એને રસ પડે કારણ કે એની મુખ્યતા વર્તે. મુખ્યતા વર્તે એની મુખ્યતા વર્તે છે આ એક બહુ અંતર અવલોકનથી તપાસ કરીને નિર્ણય કરવા જોઈએ. જેની મુખ્યતા વર્ત છે એની વિરુદ્ધ દિશાના પરિણામમાં પ્રગતિ નથી. જો સાંસારિક સંયોગોની મુખ્યતા વર્તતી હશે તો આત્માના વિકાસ નહીં થાય, આત્માના જે પ્રગતિ થઈ છે. એક જ્ઞાનમાં બે સરવા અપાય, હા આત્માની મુખ્યતા વાળાને સંયોગો વધે, સંયોગોમાં વિકાસ થાય એવું બને, પણ એના પરિણામે એ બાજુ મુખ્યતા વાળાને તો આત્માને હું લાભ મને સુકુંડા ના થાય કે અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો મારા આત્માને શું લાભ થાય એની સામે પ્રતિકૂળતાના જેમ ખડકાઈ જાય તો મારા આત્મામાંથી કોણ શું લઈ જાય? એટલે એની નિષ્ઠતા જે આત્માની થઈ ગઈ, હું આ સંયોગ નિષ્ઠતા અનિષ્ઠતા બધી જોઉં છું. આ થવાની જરૂર છે. મુંબઈ ગયા, વેપાર ધંધો શરૂ કર્યો અને એમાં આર્થિક વિકાસ થયો. તો એ આર્થિક વિકાસ જેમ જેમ થતો ગયો બહારમાં, અંદરમાં એમનો આત્માનો વિકાસ થતો ગયો, વૈરાગ થતો ગયો. એમનો વિચાર એ હતો કે આ પ્રવૃત્તિને વિશેષ આત્મામાં જે વિકાસ થઈ રહ્યો છે એના કંઈ વધારે જતી છે. એ ઘટવાનો વિકલ્પનો વિસ્તાર આવે છે, પણ એ ગ્રંથ માત્ર ઘટતું ઘટતી જાય છે, વધતી જાય છે. આવી પરિસ્થિતિ થાય છે જયારે જીવને પોતાની આત્માની મુખ્યતા વર્તતી હોય ત્યારે. ઘટતું જાય કે વધતું જાય, મુખ્યતા જે સંયોગની રહી, આજની રહી, તો આત્માનો દરવાજો બને. જો આત્માની મુખ્યતા રહી તો રાગ દ્વેષ બંધ થયે જ શીખ્યો છે, થવાના થવાના ને થવાના જ. આ ભાવના રાગ દ્વેષ માંથી ઉગેલી નથી, એનો અર્થ શું? અર્થાત કરી જે વાત કરી કે એનો અર્થ એ કે આવી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના વાળો જીવ રાગની પ્રધાનતામાં વર્તતો નથી, એ આત્માની પ્રધાનતામાં વર્તે છે, રાગની પ્રધાનતામાં વર્તતો નથી. પરંતુ તે ચૈતન્યની પ્રધાનતામાં વર્તી રહ્યો છે, તેથી તેની ભાવના સફળ થશે તે ભાવના સફળ થશે. જો નિશંક વાત છે તે ભાવના પ્રમાણિત કરવાની ને પોતે ચૈતન્ય છે અને એના પરિણામ ચૈતન્યની પ્રધાનતામાં થાય તો હવે એને બાધક થનાર શું? લાવો સ્વીકાર કરો કે એને શું બાધક થઈ શકાય? પોતે ચૈતન્ય છે કે આત્મા શું? એ આત્માને પોતાની ચૈતન્ય પ્રધાનતા આવી ગઈ પછી એને શું બાધક થાય? ચૈતન્ય ચૈતન્ય પ્રધાનતામાં કોણ બાધક થઈ શકે? એ પ્રશ્ન ઉપલક વાંચન વિચાર વાળા જીવની ભાવના પર્યાપ્ત ભાવના નથી. ઉપર ઉપરથી અને એટલા માટેની વાત થઈ ગઈ, બીજી ક્રિયામાં તો આપણે લોકો નથી. આપણે ત્યાં વાંચન વિચારની માહિત ક્રિયા વિશે ક્રિયાવાળાને તો પત્તો ખાવાનો પ્રશ્ન જ નથી, અને સ્થળ છે. પણ વાંચન વિચાર જે કરે છે, તત્વનું વાંચન કરે છે, તત્વના વિચાર કરે છે, એ પણ ઉપલબ્ધ કરે છે. એટલે રાગની પ્રધાનતા મારીને ક્રિયા કરે છે. અનાદિનો જીવ રાગ પ્રધાન પ્રવૃત્તિ કરે છે, એના જે પરિણામની પ્રવૃત્તિ છે એ રાગ પ્રધાન તેની તે રાગ પ્રધાનતા એને તત્વ વિચારમાં વાંચનમાં રહી તો એની આત્મકલ્યાણની ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ અધૂરી ભાવના છે, એની ભાવના છે, સામીવાળી ક્ષતિવાળી ભાવના પર્યાપ્ત નથી. તેથી તે ભાવના ફટે નહીં. અંદર થી વેદના સહિત ભાવના હોય તો કાર્ય થાય જ કેવો અસર છે. ઉપર ઉપર થી વાંચન વિચાર કરીને વાતને મૂકી દઈએ છોડી દઈએ એમ નહીં, પણ અંદરથી વેદના સહિત ભાવના હોય સરકારી થાય જ. અંદરથી વેદના સહિત એને ભાવના હોય, તાપ લાગે પીપાસા જાગી હોય તે સતની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરે છે. એ જી સતની પ્રાપ્તિ માટેના ઉગ્ર પ્રયત્નમાં અને ભાવનામાં આવે છે તે આત્માર્થી જીવ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક આત્માની સ્થિતિ કરી જ્ઞાન લક્ષણથી જ્ઞાયક આત્માની પ્રતીક કરી અંદરથી તેના અસ્તિત્વને ખ્યાલમાં લે એટલે ગ્રહણ કરી લે અને તેને જ્ઞાયક પ્રગટ થાય થાયને બોલે બોલે આ બધી વાત વાંચન વિચાર કરવા વાળા જીવની ભાવના પર્યાપ્ત ભાવના નથી. ઉપર ઉપર થી લાગે જેને ભાવના છે ત્યારે આવે છે ને એ ભાવના પૂરતી ભાવના નથી, અપૂરતી ભાવના છે. અંદરથી વેદના સહિત ભાવના હોય તો કાર્ય થાય જ એવો અફળ નિયમ છે. આવી ભાવના સાથે પૂરી લગ્ની અને ફરી ચાલાવેલી હોય છે. આવી ભાવનાની સાથે લગ્ન અને ચાલાવેલી હારો સાથે સાથે ઉત્પન્ન થઈ આવે એ ભાવનાના મુદ્દાઓ છે, એ ભાવનાના જ પડખાઓ છે કે જે ભાવનાને પ્રદર્શિત કરે છે. તેમાં પૂર્ણતાનું એટલે સાધનું લક્ષ ન છૂટે એવા પ્રકારે સર્વ પ્રસંગોમાં આત્માર્થી જીવ વર્તે છે. એમાં શું થશે પોતાનું પરિપૂર્ણ શુદ્ધ થવું છે એ જે ધ્યેય છે, લક્ષ્ય છે એટલે એનું ધ્યેય છે. એ જે સાથે ને સાથે રહેશે એનું જે ક્યારે શીખતું નથી એનું કદી ન વિચારે કાં તો ભૂમિકાનો રાગ છે, મનુષ્યની ભૂમિકાનો રાગ છે એમ કરીને રાગ ઉપર પ્રેમ ન કરે, રાગની કૃતિ ન કરે અને રાગનો રાગ ન કરે. પણ જેને પૂર્ણ શુદ્ધ થવું છે એનું લક્ષ્ય છે એ લક્ષ્ય ન છૂટે તેવા પ્રકારથી તે સર્વ પ્રસંગોમાં પ્રવર્તે છે. આ સંબંધમાં જયંતિના વચનામૃત 851માં તેઓ કહે છે કે બીજું ઉપરાંત 51 કે આકાશ પાતાળ ભલે એ જ થાય પણ ભાઈ તારા જોઈને અને તારા પ્રયત્નોને પણ છોડીશ નહીં. આત્માર્થને પોષણ મને એ કાર્ય કરવું જે ધ્યેય છેડ્યો તે પૂર્ણ કરજે, જરૂર સિદ્ધિ સાથે સાથે ખાતરી આપી દીધી છે. આ અનુભવથી ખાતરી આપી દીધી છે. પ્રમાણિક માણસો ખાતરી આપે તો માણસને વિશ્વાસ રાખવાનું કારણ છે કે નહીં? અપ્રમાણિક માણસ ઉપર વિશ્વાસ એની ખાતરી છે. વિકાસ દ્વારા કંઈ બીજું જવા માંગે અહીંયા તો જે પોતે નિર્દોષ થયા છે એટલે જ એની પ્રમાણિકતા છે. આકાશ પાતાળ ભલે એ જ થાય એમ કે એનો અર્થ છે ગમે તેવા સંયોગોની ઉત્પન્ન પાછળ પણ ભાઈ તારા ધ્યેયની ચૂકવીશ. એ સંયોગોની ઉથલ પાથલમાં એવી ઉપાધિ મળતો નહીં અથવા એવા સંયોગોના ઉથલ પાથલને એવી કિંમત હું આપી દેતો નહીં કે જેથી તારા પરિણામ ઉપર એવો ઉપાધિનો બોજો રહે, બોજો આવે એ તારા ધ્યેયની ચૂકી જાય. એ પ્રકારે પહેલેથી સંયોગોના ફેરફારોની સ્થિતિને એકદમ છોડી નાખ્યો. અભિપ્રાયમાં જેને સંયોગોની કિંમત ચાલી ગઈ એવા જીવને સંયોગોના ફેરફાર થતા પોતાના પરિણામમાં એવી ઉત્પાદન ન થાય એવી જીવને ભરી જાય અને માર્ગને ભરી જાય એવું એને કદી થાય નહીં. શું કરીએ અહીંયા અમને અનુકૂળ ન પડ્યું સામાન્ય ફેરફાર સંયોગોના થાય તો જેને ઉપલબ્ધ વિચાર વાંચન થયા છે જેને હજી અંદરમાં ઉતરું નથી એને તો સંયોગોમાં ફેરફાર થાય તો બધું ફેરફાર ફળક પેસી જાય એવી ઉપાધિ એને લાગુ પણ થાય. ઉપાધિમાં તારે આત્મા સંભાળવાનો છે તો ઉપાધિમાં ઘેરાઈ જવાનું કોઈ લાભ થવાનો નથી. જે ઉપાધિમાં જીવ આવી જાય છે એમાં એને નુકસાન ઘણું છે, લાભ એમાં શું છે? કેટલાક એવું સમજે વાત સાચી છે પણ બતાવી ઉપાધિ થઈ જાય એનું શું કોઈ નથી. થઈ જાય એની કિંમત એકવાર તોડી નાખો નહીં થાય સીધી વાત છે. ત્યારે બધે છે કે જયારે સંયોગ કે વિયોગ સંયોગ થાય કે ઇષ્ટ યોગ થાય ત્યારે એની કિંમત ઘણી આપી હોય છે એને લઈને ઉપાધિ વધે છે. વસ્તુ થાય તો આત્મા જ્ઞાન સ્વરૂપી જાણનાર માત્ર છે, જાણવા સિવાય કરે છે શું? એના બદલે એવું ઉપાધિ જાણતા નથી એવી ગ્રહણ કરી લઈએ છે કે જ્ઞાન તો ગયું એને જ્ઞાન સ્વરૂપીની વાત જ ગઈ જાય. એક ઉપાધિમાં આવેલી વાત એને સર્વસ્વ થઈ પડે છે કે ત્યાંથી એના પરિણામ જ છૂટી શકતા રાત નથી 24 કલાક ત્યાં નહીં ત્યાં પરિણામ લાગ્યા છે લાગ્યા છે. એટલું બધું આત્માને હજી થઈ જાય કે બહુધા આ વાત જુઓ દીર્ઘતિમાં ચાલ્યા જાય કાંઈ પટ્ટો લાગતો ગરમધ્યાન કર્યું જ નહોતું હતું એટલે ઉપર ઉપર કર્યું હોય તો તેની કાંઈ અસર એને રહી જ ન હોય. પછી ઓલું બધું સંયોગોની અસરમાં તો પહેલેથી હોય ગરમધ્યાન કરતો હોય ત્યારે અસર તો ઓલી જ રહી હોય એમાં એમાં પ્રતિકૂળતા આવી પડે થઈ ગઈ. પછી એમાં એવો વિચાઈ જાય ને એવો ફેરાઈ જાય એ ગરમ ધ્યાન ગરમ ધ્યાન કર્યું છે એ વાત છે એને કાંઈ થઈ નથી. આ પરિસ્થિતિ અહીંયા તો કહેશે કે આકાશ પાતાળ એ થાય એટલી વિચારનાથી એની તૈયારી હોય પોતાને કોઈના આધારની જરૂર નથી એવી એની તૈયારી હોય. આખર માટે જીવને આ મોટી લોટમાં ચાર રોટલી બને છે બીજું કાંઈ છે આથી વધારે રોજનો પ્રયોજન તો નથી પણ એવો દીન થઈને એની પાછળ લાગે છે કે પોતાના મહાન સામર્થ્યને અનાદર કરી દે છે પોતાના પરમ તત્વનો અર્થાત પરમાત્મ તત્વનો અનાદર કરે સતતપણે અનાદર કરતો જ રહે. આ મનુષ્ય ગતિમાં જો મોટી તકલીફ તો માની મનુષ્ય ગતિમાં મોટી તકલીફ માની આગળ આવે નહીં પણ દૂર ભાગે. ચાલી હોય મંડળ માં એ શું કામ પતાવજો આ બધું આભાર સુધી પછી વળતો જવાબ દેવાનો હોય તો જવા દે દીધો કે આભાર બાજુ આભાર માનવામાં માન આપવાની બહુ જે પદ્ધતિ છે આ માન આપવાની પદ્ધતિ માન વધવાનો ભાવના છે અને એવા પ્રસંગો ન ઉભા કરીએ તો આપણને વાંધો શું આ બધી ફોર્માલિટી કરવી પડે એવું થોડું છે વિદ્વાનો હોય પણ એનો તો ચાલો ફાટી જાય થઈ જાય કે નહીં માન કરી દે તો હું આ પ્રસંગ પ્રસંગથી જ દૂર રહેવું જોઈએ સ્વાધ્યાય કરવાનો ધાર્મિક મહોત્સવના દિવસો હોય સાથે મળીને સ્વાધ્યાય કરવા આમાં પોતપોતાના પરિણામ છે પોતાને લાભ છે સંભળાવનાર નિમિત્ત છે તો સાંભળનાર નિમિત્ત છે સંભળાવનારને પછી એવા દિશા ભામે આમાં ચોખ્ખો પણ પછી એમાં અલૌકિક નુકસાન થાય એનું શું લૌકિક રીત કરવા જતા અલૌકિક નુકસાન થાય એનું શું પછી એનું ધ્યાન રાખવાનું છે ચેતવા જેવું વાત એટલી છે કે ચેતવા જેવું જાગતા રહેવા જોઈએ કરી જાય તો પછી થઈ જાય
દેવાદી દેવંદર ભગવાન વિતરાગી દિગંબર સદગુરુ
સમયસારમાં તો અનેક જગ્યાએ અનુભૂતિ શબ્દ વાય પૂરા હા એ તો બહુ ફેર છે પણ મૂળ સિદ્ધાંતમાં તો પાયાનો ઘણો ફેર છે પણ એકમાંથી જુદા પડેલા છે એટલે કેટલીક કેટલીક વાતો કે ધારણામાં રહીએ સારી લાગી અમને એમ રાખીશું મૂળ વિષય છે ત્યાંથી હાથમાં આવે એમ દિગંબર દર્શનમાં આજે આ વાત છે આવી વાત બીજે ક્યાંય નથી એમ કહેવું છે કે આ રીતે જ્યાંથી સત્ય છે ત્યાંથી સત્ય અનુદ્ગાર કરવો એમ કહેવું છે
ભગવાન જય હો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ.